એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
ગુજરાતી અંગત નિબંધમાં રજૂ કરીએ છીએ દિગીશ મહેતા લિખિત ટાટ. ઓડિયો પઠન અનિતા પાદરિયા. પેલા મહાન વિચારકો જ્યારે એમ વિધાનો કરે છે કે વર્તમાન યુગમાં માનવ કુદરતથી વિખૂટો પડી ગયો છે, તે એકલતા અનુભવે છે. કેટલાક અગ્રીમ કવિઓ તો વળી માનવે તેની એકલતાના પોલાણો કેવી રીતે ભરવા એવી વાતો કરે છે, ત્યારે એ લોકો શું કહેવા માંગે છે એ સમજાતું નથી. કેમ કે ઓછામાં ઓછું આપણા દેશમાં માનવ કુદરતી તત્વોથી વિખૂટો પડવાને બદલે કેટલો બધો ઘેરાયેલો છે. ટાઢ, તડકો, શિયાળો, ઉનાળો, એને કેટલા બધા અડે છે. તે સાથે તેજ અને અંધાર, તેથી આગળ ચાલીને સમયનું ચક્ર, આ બધાથી આપણે વ્યાપ્ત છે. પશ્ચિમના માનવની વાત જુદી હશે, ત્યાં ઠંડી ગરમી કે રાત દિવસ પર નિયંત્રણ લાવી શકાય છે. ઠંડીને ગરમી કે રાત્રિને દિવસમાં ફેરવી શકાય છે. અહીં તો ઠંડી એટલે ઠંડી, ટાઢ એટલે ટાઢ. કુદરત સાથે અંતર અહીં નથી. આમાં પણ વસંત કે શરદ જેવી સંધિકાળની ઋતુઓ વિશે તો માણસ અનિશ્ચિત હોઈ શકે. ઘણા એવા માણસો હોય છે જેને ઋતુઓની આવન જાવનની ખબર ન પડે. તેમને માટે ઋતુઓ કે કુદરત પોતે એક અકસ્માત છે, જે વિશે તે વચમાં વચમાં જરા જાગૃત થાય છે. કોઈ વાર આ બધું શું છે, વરસાદ પડે છે, તડકો પડે છે, ટાઢ પડે છે, એમ ઘણું બધું પડતું આવે છે. તેને વિશે તે જાણે ઊંઘમાંથી જાગી આજુબાજુ જોઈ લઈ ફરીથી પોતાની તંદ્રામાં ખોવાઈ જાય છે. પણ તેથી આગળ તેને તેનું મહત્ત્વ હોતું નથી. આખી વસંત જેવી વસંત તેના પર ફરી વળે તોય તે જરાય ઈજા વગર બીજી મિનિટે ઊભો થઈ પરાગરજ ખંખેરી તેના રોજબરોજના રૂટીનનું, એ બીલો, લોનો, ઇજાફા અને કરવેરાનું સંગીત જેમનું તેમ સાચવી રાખે છે. જાણે કાંઈ બન્યું જ નથી. પણ આમ કુદરતની અસરથી મુક્તમાના મુક્ત માણસને પણ ટાઢ અને તડકો તો અડે છે. દિવાળી પૂરી થઈ ન થઈ ને તેના રૂવાડામાંથી વચમાં વચમાં એક લહેરકી પસાર થઈ જાય છે. ક્વચિત તે ઊભા થઈ જાય છે અને એમ કવિઓ જેને લોહીનો લય કહે છે, તે તેની અંદર એના જૂના સ્વેટર કે ફાટેલી શાલ માટે ખાંખા ખોળા કરતો કરી દે છે. ક્યાં મૂક્યા હશે એમ એની અંદરથી જ પ્રશ્ન ઉઠે છે. જેમ કોઈ સાચા ફિલસૂફને અંદરથી જ પ્રશ્ન ઉઠે કે ત્યારે સત્ય શું હશે, અહીં એ પ્રશ્ન ઉઠવાનું કારણ બહારની ઠંડીનો, ટાઢનો સ્પર્શ છે, બીજું કાંઈ નથી. ટાઢ જાણે બહારથી આક્રમણ કરી આપણા પર ચઢી આવે છે. ટાઢ કોઈક સરહદ પારથી આવે છે અને એને તમારા પર અંગત અદાવત હોય તેવું ભાન કરાવે છે. તે તમને રંજાડે છે, સતાવે છે, અહીં તહીં ત્યાં ઉપર નીચે એમ છંછેડી દુભાવી અડી આર પાર નીકળી તમને ભીંસમાં લે છે. તેનાથી ભાગવા તમે જેમ દૂરના દૂર જવા કરો તેમ તેમ તમે તમારામાં જાણે ઊંડા ઉતરતા જાઓ છો. તમારા આખાય અર્કને માથાથી પગ સુધીના, આ બાજુના ટેરવાથી ત્યાં સુધીના ટેરવા સુધીના આખા ચેતન પ્રવાહને થીજાવી એકાગ્ર કરી ઘટ્ટ કરી એકાદ ટીપામાં નીચોવી નિતારી દઈ તમારી કૂખમાં, પેટમાં, નાભીમાં ત્યાં ઊંડે તમને જાણે ઘૂસાડી દઈ તમારા પર ઝૂમતી ઊભી રહે છે. આના કરતાં તો તડકો સારો જેમાં તમે ઓગળી જઈ વહી જાઓ છો. પછી તમે કોઈ રૂપે રહેતા નથી, તમે નકરા ગરમ સ્પર્શ રૂપ બની રહો છો. ટાઢ એ ક્રાઇસ્ટની ઋતુ છે. ભારે પથરાળ ચર્ચના કાળા પડખાના ઓળાઓ વચ્ચે ડોકાતી હુંફાળી બારીઓમાંથી આછા જ્વાળા બહાર પગ નીચે કચડાતી બરફની કરચો તેનો રગડો એ સ્લશ પર ફેલાતા હોય ત્યારે ક્રિસમસ સમયે ક્રાઇસ્ટ ફરી ફરીને ફરી જન્મ લે છે. એ થાકતા નથી. મારા તમારા જેવા અજાણ્યા આવી ચડેલા આદમી માટે અકસ્માત જ સહજ કોઈ પુસ્તક ખુલ્લું રાખી આગળ ધરે ત્યારે ચર્ચમાં સાંપડતી ક્રિસમસની એ સાહજિકતામાં એ જન્મે છે. એ સંબંધમાં, એ વિધિમાં એ ક્રિસમસ એક હૂંફનો ઉત્સવ છે. જન્માષ્ટમીની વાત જુદી છે. એ વરસતા વહેતા નીરની, એકરસ થતા ધરતી આભની, ઝાપટા વરસી ગયા પછીની શીતળતાની મોસમ છે. એ કૃષ્ણનો રાગ વિસ્તાર છે. શી ખબર કેમ, પણ ટાઢની કોઈ વાત કરે ત્યારે ટ્રેનમાં સામેની સીટ પર ધાબળો વીંટી બેઠેલો કોઈ પેસેન્જર યાદ આવે છે. તે થોડીવાર બારી બહાર, થોડીવાર આજુબાજુ જોઈ લે છે. કોઈવાર પડખું બદલે છે. એની રહસ્યમયતા આજ સુધી ખૂટતી નથી. ખરી મજા તો ટાઢનો દોર પૂરો થવા સાથે શાલ, સ્વેટર, ગરમ ટોપી, બંડી, જાકીટ, મફલર એ બધા જે રીતે સમેટી લેવાય છે તેની છે. એ મફલરની માયાજાળ જાણે પૂરી થઈ જાય છે. એ બધાએ ફરી પાછા પેલી એટેચીમાં, પેલી હેન્ડબેગમાં, પેલા અંદરની રૂમના કબાટમાં, પેલી પેટીમાં મુકાઈ જશે. ફરી પાછી ટાઢ આવશે. ફરી પાછા એ પેટી, એ કબાટ ખુલશે. ફરી પાછી એ ડામરની ગોળીઓની સુગંધ સાથે એ સ્વેટરના, એ કોટના સળ ઉકલશે. એ ટાઢની સુગંધ છે.